जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवन चारी यमुना तीरवन चारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
जय
वाली राधे 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 बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
हमारो धन राधा श्री राधा श्री राधा 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 राधा
परम धन राधा 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 राधा
परम धन राधा 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 राधा
परम धन राधा 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 राधा
हमारो धन राधा श्री राधा श्री राधा राधा राधा
जीवन राधा 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 राधा
जीवन धन राधा 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 राधा
जीवन राधा 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 राधा
हमारो धन राधा श्री राधा श्री राधा बरसाने वाली राधे 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 बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे 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 बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
बोलो राधे राधे
राधे राधे
राधे राधे राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
जतिपुरा में
राधे राधे
गोवर्धन में
राधे राधे
दान घाटी में
राधे राधे
गोविंद कुंड में
राधे राधे
भैरव कुंड में
राधे राधे
गौरी कुंड में
राधे राधे
कुसुम सरोवर
राधे राधे
नारद कुंड में
राधे राधे
बांके बिहारी
राधे राधे
सनेह बिहारी
राधे राधे
गोपीनाथ जी
राधे राधे
राधा दामोदर
राधे राधे
राधा वल्लभ
राधे राधे
राधा रमण जी
राधे राधे
केशव देव जी
राधे राधे
ईश्वर महादेव
राधे राधे
ईश्वर महादेव
राधे राधे
राधे राधे राधे बरसाने वाली राधे 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 बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे 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 बरसाने वाली
राधे 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 बरसाने वाली राधे
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 राधे राधे
राधे राधे
राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे राधे
वृंदावन में पान गली में मान गली में कुमन गली में कुंज सेवा में प्रेम गली में क्षीर घट में ऋषि घट में
राधे राधे
जीवन में
राधे राधे
शिवट में
राधे राधे
ब्रह्मा कुंड में
राधे राधे
अटल वन में
राधे राधे
बिहार वन में
राधे राधे
गोपाल वन में
राधे राधे
रेणुकूप में
राधे राधे
कुंज वन में
राधे राधे
झूलन वन में
राधे राधे
राधा वन में
राधे राधे
मंदिर वन में
राधे राधे
मधु वन में
राधे राधे
राधे राधे बरसाने वाली राधे 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 बरसाने वाली राधे
राधे
राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली
राधे 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 बरसाने वाली राधे
राधे राधे राधे बरसाने वाली राधे
राधे राधे
राधे राधे
राधे
राधे राधे
राधे राधे
राधे
राधे
राधे
राधे
राधे राधे
राधे
राधे
राधे राधे
राधे राधे
राधे राधे
राधे राधे
सूर्य घाट में
राधे राधे
गोल घाट में
राधे राधे
बिहार घाट में
राधे राधे
अंधेर घाट में
राधे राधे
पाली घाट में
राधे राधे
मथुरा जी में
राधे राधे
जन्मभूमि में
राधे राधे
गोपेश्वर में
राधे राधे
विश्राम घाट में
राधे राधे
स्वामी घाट में
राधे राधे
माधु कुंड में
राधे राधे
अत्र भवन में
राधे राधे
ताज वन में
राधे राधे
कुमोद वन में
राधे राधे
दरिया जी में
राधे राधे
केसरी गाँव में
राधे राधे
वृंदावन में
राधे राधे
संतर कुंड में
राधे राधे
चंद्रा गाँव में
राधे राधे
हेरा गाँव में
राधे राधे
इंद्रकुंड में
राधे राधे
कुंड में
राधे राधे
रावण कुंड में
राधे राधे
राधे राधे बरसाने वाले
जय श्री राधे
राधे राधे राधे बरसाने वाले राधे
राधे राधे राधे बरसाने वाले राधे 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 बरसाने वाले राधे
बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
नित्य गौर हरि श्री कृष्ण बलराम की
जय
श्री गौर निताय की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे तो आप सब भक्तों नु श्रीमद भागवत सप्ताह ना षष्ठ दिवस ना द्वितीय सत्र में हार्दिक स्वागत करिए छे परम सौभाग्य भगवत कथा श्रवण करवानो पवित्र अवसर प्राप्त थयो छे जीवनो घणो समय सांसारिक वार्तालाप सांसारिक कथा सांभळता सांभळता चाल्यो गयो ભગવાન શ્રી કૃષ્ણ કથા સાંભળવાનો અવસર જીવનનો સર્વોચ્ચ અવસર છે, કારણ કે ભગવાને આપણને આ મનુષ્ય જન્મ એમની કથા સાંભળવા માટે જ પ્રદાન કર્યો છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, જીન હરી ભગતી હૃદય નહીં આની, મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને ભક્તિ કરવી જોઈએ. ભક્તિ એટલે શું? કે છે, જીન હરી કથા સુનત નહીં કાના, શ્રવણ રંગ અહી ભવન સમાના. આ કાનના માધ્યમે જો હરિકથા ન સાંભળીએ તો આ કાન સર્પને રેવા જેવા દરને સમાન છે. શુણોતિ તત્પુણ્ય કથા સકર્ણ, સુખદેવ ગોસ્વામી કહે છે, આ કાનની સાર્થકતા ત્યારે છે જ્યારે આ કર્ણના માધ્યમે ભગવત કથાનું શ્રવણ કરીએ. ભગવત કથા શ્રવણ કરવાનો શું અવસર, અને એમાં પણ હમણાં ભાગવત કથામાં કૃષ્ણ કથા ચાલી રહી છે. કથા તો અનેક પ્રકારની હોય પણ કૃષ્ણ કથા સાંભળવાનો અવસર પરમહંસ મહાત્માઓને જ પ્રાપ્ત થાય છે. ગત સત્રમાં આપણે શ્રવણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દેવકીના હૃદય ગર્ભેથી કંસના કારાગારમાં થયો. સુખદેવ ગોસ્વામી એ દેવકીના હૃદય ગર્ભથી ભગવાનનો જન્મ થાય એ ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે. ભગવાન કેવા છે?
તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દુધાયુધમ શ્રીવાત્સલક્ષ્મમ ગલશોભિકોસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયો શોભગમ.
તમ અદ્ભુતમ બાલકમ. સુખદેવ ગોસ્વામી કહે છે, એ દેવકીના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો સાધારણ બાળક નહોતો, અદ્ભુતમ બાલકમ, એક અદ્ભુત બાળક, જગતના બાળકોથી વિશેષ પરે. એ બાળકમાં અદ્ભુતતા શું હતી? શ્રીપાદ વલ્લભાચાર્ય લખે છે સુબોધિનીમાં, બાળકમાં અદ્ભુતતા એ હતી, બાલે બાલે બ્રહ્મા પ્રગટે. એ બાળકના પ્રત્યેક વાળ વાળ ઉપર બ્રહ્માનો જન્મ થાય. બાળકના રોમકૂપમાંથી અનંતકોટી બ્રહ્માંડ પ્રકટ થાય. આ એવો બાળક છે. અને જન્મતાની સાથે જ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ આ ચાર આયુધી બાળકના હાથમાં હતા. શ્રીવત્સ લક્ષ્મમ એ બાળકના વક્ષસ્થલ ઉપર હૃદય ઉપર લક્ષ્મીજીનું ચિહ્ન હતું. ગલશોભી કૌસ્તુભમ અને બાળકના ગળામાં બહુ સુંદર કૌસ્તુભ મણિ હતું. પીતાંબરમ એ બાળકે બહુ સુંદર વસ્ત્ર પહેર્યા હતા પીળા રંગના. સાંદ્રપયોધ સૌભગમ એ બાળકનો રંગ ઘનશ્યામ વર્ણનો હતો. આમ અદ્ભુત બાળક. સુખદેવ ગોસ્વામી કહે છે, આ સંસારમાં અનેક લોકો દાવો કરે કે અમે ભગવાન છીએ,
અનેક લોકો સાધારણ મનુષ્યને ભગવાન માનતા હોય, પણ વાસ્તવમાં ભગવાન આને કહેવાય. જન્મતાની સાથે જ એક નહીં ચાર ભુજા આયુધ વસ્ત્ર ધારણ કરીને જન્મ થયો. આજે જે લોકો પોતાને ભગવાન માને છે એને પૂછવું જોઈએ, શું તમારો જન્મ થયો ત્યારે તમે હાથમાં શસ્ત્ર લઈને જન્મ થયો હતો? તમારો જન્મ થયો ત્યારે શું તમે વસ્ત્ર પહેરાતા? ભગવાન નો અદ્ભુત જન્મ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
રામ હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
ભગવાનના આ દિવ્ય સ્વરૂપના સર્વપ્રથમ વસુદેવજીએ દર્શન કર્યા, ત્યારબાદ દેવકીજીએ દર્શન કર્યા. આ ભગવાનના અદ્ભુત દર્શન જોઈ દેવકી અને વસુદેવ આશ્ચર્યચકિત બન્યા છે. દેવકી અને વસુદેવ ચિંતા કરી રહ્યા છે, હવે કંસ આવશે, એ સાત બાળકોને માર્યા એમ આઠમાને પણ મારશે. માતા પિતાની ચિંતા દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દેવકી અને વસુદેવને ઇતિહાસ સંભળાવે છે. હે માતા પિતાજી, પૂર્વ જન્મમાં તમે કશ્યપ અને અદિતિ હતા, તમે મારી ઉપાસના કરી અને હું જ્યારે પ્રકટ થયો ત્યારે તમે મારી જેવું એક સંતાનની પ્રાપ્તિ માંગ કરી, અને એના પહેલા જન્મમાં તમે પ્રશ્ની અને સુતપા હતા. ઈ જન્મમાં પણ તમે તપસ્યા કરી અને એ બંને જન્મની તપસ્યાથી પ્રસન્ન થઈ આજે હું તમારો પુત્ર બન્યો છું, પુત્ર રૂપે અવતરિત થયો છું. આ તમારું સૌભાગ્ય છે. છતાં દેવકી અને વસુદેવ ચિંતા કરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તમને કંસની ભીખ લાગતી હોય તો મને ગોકુળ પહોંચાડી દો, નંદ બાબાને ત્યાં હું સહી સલામત રહીશ. દેવકી અને વસુદેવની પ્રાર્થનાથી ભગવાન દ્વિભુજ ધારણ કરે છે અને પછી વસુદેવજી એ ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં લઈ હૃદય ઉપર લગાડી કંસના કારાગારથી નીકળે છે. કહેવાય છે કે વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં લેતા જ એમની બેડી ખુલી ગઈ, વસુદેવજીના બંધનો છૂટી ગયા. કંસના કારાગારમાં અનેક તાળા અનેક દરવાજા, પણ વસુદેવજીના હાથમાં કૃષ્ણ આવવાથી અનેક અનેક બંધનો ખુલી ગયા. કંસના સમસ્ત સિપાહીઓ યોગ નિદ્રામાં સૂઈ ગયા. વસુદેવજી કૃષ્ણને લઈ મથુરાની બજારમાં નીકળે છે. વાદળ મંદ મંદ વરસાદ કરે, એ વસુદેવજી યમુના પાર કરી ગોકુળ પહોંચે, નંદ બાબાને ત્યાં એક કન્યાનો જન્મ, પુત્રને મૂકી કન્યાને લઈ પાછા મથુરામાં આવે છે. કહેવાય છે જેવા એ કંસના કારાગારમાં આવ્યા વસુદેવજીના બંધન બંધાઈ ગયા. એક સંત બહુ સુંદર કહે છે, જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરશો, કૃષ્ણને ધારણ કરશો, જીવનના બંધા બંધનો તૂટી જશે, અને જ્યારે કૃષ્ણને છોડી અને માયાને હાથમાં લેશો તો જીવનના બધા બંધનમાં બંધાઈ જશો, ફસાઈ જશો. માટે કૃષ્ણને ધારણ કરવા જોઈએ. અહીંયા બીજા દિવસે સવારે નંદ બાબાને ખબર પડે કૃષ્ણનો જન્મ થયો. બહુ સુંદર નંદ ઉત્સવ થાય. સુખદેવ ગોસ્વામી લખે છે, નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતા અહલાદ મહામના. નંદ મહારાજે જોયું કે પુત્રનો જન્મ થયો, મહામના અતિ પ્રસન્ન થયા. બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કરાવ્યા, ગાયોનું દાન કર્યું, અનેક અનેક પ્રકારના દાન કરી સ્વયં પોતાના બાળકની રક્ષા માટે બ્રાહ્મણોના આશીર્વાદ માંગે છે. પછી નંદ બાબાને મનમાં વિચાર થયો કંસ પોતાના અનુચરોને એ મથુરાથી જે બાળક અદ્રશ્ય થઈ ગયો હતો એને ગોતવા માટે અનેક પ્રયાસ કરી રહ્યો હતો. નંદ બાબાએ વિચાર કર્યો, કંસને કર આપવાનો છે, એ કંસના અનુચરો બ્રજમાં આવે એને ખબર પડે અહીંયા બાળકનો જન્મ થયો છે, એની પહેલાં જ હું કંસ પાસે જઈ એમને કર આપી આવું. નંદ બાબા અને અનેક ગોપો એ બ્રજમાંથી અનેક ગાડા, દૂધ, દહીં, માખણ એ મથુરામાં કંસને કર આપવા માટે જાય છે. મથુરામાં પહોંચી કંસને કર આપે અને પછી નંદ બાબાની ઈચ્છા થઈ કે હું મથુરામાં આવ્યો છું તો મારા ભાઈ વસુદેવજીને મળતો જાઉં. વસુદેવજીની પણ ઈચ્છા હતી. વસુદેવજી એક નિર્જન સ્થાને, એકાંત સ્થાને નંદ બાબાને મળે છે અને પૂછે છે, બ્રજમાં બધા સુખી તો છે ને, ગાયો પર્યાપ્ત માત્રામાં ઘાસ ખાય છે ને? કારણ કે વસુદેવજી જો એમ કહી દેત કે તમારા ઘરે જે બાળકનો જન્મ થયો છે નંદ બાબા, એ તમારો બાળક નહીં, મારો પુત્ર છે. જો આમ કીધું હોત તો કદાચ નંદ બાબાનો પ્રેમ ઓછો થઈ જાત. એટલે વસુદેવજીએ નંદ બાબાને એ રહસ્યની વાત ન કરી પણ પૂછી લીધું કે ત્યાં બધા સુખી તો છે ને, તમે પાછા ક્યારે જવાના છો? નંદ બાબા કે હું આજની રાત રોકાઈ જાઉં છું, કાલે જઈશ. ત્યારે વસુદેવજી નંદ બાબાને કહે છે કે હે નંદ બાબાજી, તમે કાલની રાહ નહીં જુઓ, મને એવું લાગે છે કે ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો હશે. મારા મનમાં એવો ભ્રમ થાય છે કે ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે, તમે જલ્દી ગોકુળમાં જાઓ, તમે અહીંયા રોકાઓ નહીં. એ વસુદેવજીની વાત સાંભળી નંદ બાબા તરત જ મથુરાથી નીકળ્યા. હવે સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે, નંદપથી વચ શોરે ન મૃષેથી વિચિંતયન હરિમ જગામ શરણમ ઉત્પાત આગમ શંકિત. એ જ્યારે નંદ બાબા મથુરાથી ગોકુળ આવવા માટે નીકળ્યા, કે વસુદેવજીની વાત, વસુદેવજીના વચનો યાદ કરી રહ્યા હતા કે ગોકુળમાં કંઈક ઉત્પાત થઈ રહ્યો છે, અને વસુદેવ ક્યારેય જીવનમાં ખોટું ન બોલે, એની વાણી એના વચન મિથ્યા ન હોઈ શકે. નક્કી જો વ્રજમાં કંઈક ઉત્પાત થયો હશે તો બહુ ખોટું થશે. નંદબાબાના હૃદયમાં ચિંતા ઉત્પન્ન થાય, પણ જ્યારે નંદબાબાના હૃદયમાં ચિંતા થઈ, કહેવાય છે હરિમ જગામ શરણમ, નંદબાબા ભગવાન હરિની શરણમાં ગયા. આપણા જીવનમાં પણ ચિંતા થાય ક્યારેક, શું થશે, કેમ થશે. આપણા જીવનમાં ચિંતા થાય ત્યારે નંદબાબા જેમ હરિની શરણમાં જાય છે, એમ આપણે પણ હરિની શરણમાં જવું. ભગવાન બધી સમસ્ત ચિંતાઓથી મુક્ત કરી દેશે, કારણ કે ભગવાનનું નામ જ છે હરિ, હરતી ઇતિ હરિ. જે તમારી બધી ચિંતાને હરી લે, તમારા બધા શોકને હરી લે, તમારા બધા દુઃખોને હરી લે, એને હરિ કહેવાય છે. માટે તો ભગવાનનું નામ છે હરિ. હરિ શબ્દ અનેક અર્થ, દુઈ મુખ્યતમ, સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. હરિના અનેક અર્થ થાય, હરિનો એક અર્થ સુંદર થાય, એટલા સુંદર કે પોતાની સુંદરતાથી જગતના મનને હરી લે છે. અને હરિનો એક અર્થ થાય ચોર, હરી લેવું, ચોરી લેવું. અને આપણા ભગવાન તો ચોરવામાં તો એક્સપર્ટ છે. બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ, કૃષ્ણ શું ચોરે છે કે છે માખણ. એ વ્રજના ભક્તો ગાય છે કે કૃષ્ણ અમારા ગોકુળમાં બ્રજમાં એવો ચોર આવ્યો છે જે માખણની ચોરી કરે છે. ખાલી માખણ જ નહીં, ગોપાંગના નામ દુકુલ પિત ચોરમ, એ ગોપીઓના વસ્ત્રોને પણ ચોરે છે. અરે સંસારમાં તો ઘણા ચોર જોયા, કોકના ધન ચોરી લે, પૈસા ચોરી લે, ઘરેણા ચોરી કરે, ગાડી ચોરી કરે, ટીવી ચોરે, ફ્રીજ ચોરે, અનેકો ચોર જોયા. અને અમુક સફેદ કપડામાં ડોક્ટર હોય ને કિડની ચોરી કરી લે. પણ અમારા વ્રજમાં જે ચોર આવ્યો છે એ તો એ વ્રજમાં રહેવા વાળાનો હૃદય જ ચોરી લે છે. શ્રી રાધિકાયા હૃદયસ્ય ચોરમ ચોરાગ્ય ગમણમ પુરુષમ નમામિ. આ ચોર નહીં, અમારા વ્રજમાં તો સમસ્ત ચોરોનો સરદાર આવ્યો છે, આવા ચોરોના સરદારને અમે પ્રણામ કરીએ છીએ. પ્રણામ હે. બહુ મોટી ટીમ છે, આ એકલો નથી, આની ટીમમાં ઘણા લોકો છે. અદભુત ચોર. આ ચોરનું જો એક વાર પણ નામ લેવામાં આવે ને, એક બાર ભી ઇસ ચોર કા નામ લે લિયા, અનેક જન્માર જીત પાપ ચોરમ ચોરાગ્ય ગમણમ પુરુષમ નમામી. કે છે આ ચોર નું એક વખત પણ નામ આપણે લઈ લઈએ તો અનેક અનેક જન્મોના પાપોથી મુક્ત થઈ જઈએ, એવો ચોર છે આ. સમસ્ત કર્મ બંધન ચોરમ, સમસ્ત પ્રકારના કર્મ બંધનને સળગાવીને ભસ્મ કરી નાખે છે. અદભુત ચોર. એક ભક્ત ભગવાનને બહુ સુંદર પ્રાર્થના કરે છે, પ્રભુ તમે ચોર છો એમાં કોઈ ડાઉટ નથી, તો બધા જાણે છે. અને ચોર હોય ને હંમેશા ભાગતા હોય, ચોર હોય ને એને અંધકાર બહુ પસંદ હોય, અંધારું. સાધુઓને અજવાળું પસંદ હોય અને ચોરને અંધારું, કારણ કે અંધારામાં જ ચોરી થાય ને, છુપાવાનો રસ્તો મળે. ઈ એક ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે ચોર છો એમાં કોઈ સંશય નથી, અને તમે અંધકાર ગોતતા હશો છુપાવા માટે. પ્રભુ મારા હૃદયમાં અનેક અનેક જન્મથી અજ્ઞાનનો અંધકાર ભરેલો છે, તમે મારા હૃદયમાં છુપાઈ જાઓ, તમે મારા હૃદયમાં વાસ કરો. ભક્તનો ભાવ છે. તો નંદબાબાના હૃદયમાં જ્યારે ચિંતા થઈ તો હરિમ જગામ શરણમ, એ હરિની શરણમાં ગયા, હરિની શરણ લીધી અને ચિંતાથી મુક્ત થયા. વાસ્તવમાં વસુદેવજીના વચન મિથ્યા નહોતા. એ ગોકુળમાં ઉત્પાત થઈ રહ્યો હતો. ગોકુળમાં શું થઈ રહ્યું હતું? હવે પૂતના મોક્ષની કથા સંભળાવે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુમ ચચાર નિઘનંતી પૂર ગ્રામ વ્રજ આ દિશુ. એ જ્યારે કંસના હાથમાંથી કન્યા છટકી ગઈ, જ્યારે આઠમી સંતાન કંસના હાથમાં ન આવી, ત્યારે કંસને બહુ ચિંતા થઈ, શું કરું? મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓએ મંત્રણા આપી, મહારાજ એક કામ કરો, આજુબાજુના ગામમાં 10-15 દિવસથી જેટલા બાળકોનો જન્મ થયો છે બધાને મારી નાખીએ, એમાંનો જે એક હશે મરી જશે, તમારી ચિંતા સમાપ્ત થશે. કંસ કે વાત સાચી છે. જ્યારે કંસને આ મંત્રણા ગમી, એ જ સમયે પૂતના આવી હતી. કીધું, મહારાજ જો તમે તમારા સૈનિકોને મોકલશો, હાહાકાર મચી જશે અને લોકોને ખબર પડતા જ પોતાના પુત્રને લઈને ભાગી જશે. એક કામ કરો, હું જાઉં છું, કારણ કે હું રૂપ બદલવાનું જાણું છું. રૂપ બદલી આજુબાજુના ગામમાં જેટલા પણ બાળકો છે બધાને હું મારી નાખીશ. પૂતના બાલ ઘાતી નહીં, એ પૂતના વિશે કહી રહ્યા છે, બાળકોને મારવા વાળી હતી. અને એ પૂતના શિશુમ ચચાર નિઘનંતી, નાના નાના બાળકોને ગોતતા 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 પૂર ગ્રામ, મોટા મોટા શહેરોમાં ગામડાઓમાં ફરતા ફરતા વ્રજમાં પહોંચી, એ પૂતના ગોકુળમાં પહોંચી છે કૃષ્ણને મારવા માટે. જ્યારે સુખદેવ ગોસ્વામીએ આટલું કીધું, પરીક્ષિત મહારાજ ડરી ગયા, કારણ કે વાત્સલ્ય ભાવમાં હતા, કૃષ્ણને પોતાનો પુત્ર માનતા હતા. પરીક્ષિત મહારાજ પૂછવા માંડ્યા, હવે શું થશે? નાના બાળકોને કથા સંભળાવો ને. તો નાના બાળકો પૂછે, હવે શું થશે, પછી શું થયું? કારણ કે એને સાંભળવાનો ઉત્સાહ હોય, અને તમને ખબર હોય કે આ આ આ કહાની ખોટી છે, પણ એને પૂરેપૂરો વિશ્વાસ હોય. એ બાળકોને પૂરેપૂરો વિશ્વાસ હોય માટે એ પૂછતા હોય, હવે શું થશે? એમ કથા તો સત્ય છે, પણ પરીક્ષિત મહારાજને પૂરેપૂરો વિશ્વાસ હતો, હવે શું થશે? સુખદેવ ગોસ્વામી કહે છે, ડરવાની જરૂર નથી, આ પૂતના બાળકોને મારી રહી છે, આ વાત ખોટી નથી, પણ આ પૂતના ગોકુળમાં કોઈને નહીં મારી શકે. કેમ? કારણ કે ગોકુળમાં નિરંતર ભગવત કથા અને ભગવાનનું નામ લેવાઈ રહ્યું છે. પરીક્ષિત, ન યત્ર શ્રવણાદિની રક્ષો જ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી સાત્વતામ વર્તુ યાતુ ધાન્યશ્ચ તત્રહી. આ પૂતના જેવી રાક્ષસી એ જ જગ્યાએ પોતાનો પ્રભાવ બતાવી શકે જ્યાં ન યત્ર, જ્યાં શ્રવણ અને કીર્તન ન થતા હોય, જ્યાં કૃષ્ણ કથા ન થતી હોય, જ્યાં કૃષ્ણનું નામ ન લેવાતું હોય, ત્યાં જ પૂતના જેવી રાક્ષસીનો પ્રભાવ પડે છે. અને જ્યાં ભગવાનના નામ લેવાતા હોય, જ્યાં ભગવાનની કથા ચાલતી હોય, શુદ્ધ કથા શુદ્ધ નામ, ત્યાં કોઈ પણ પ્રકારના અસુર આત્મા ભૂત પ્રેત આ કોઈનો પ્રભાવ નથી થતો. આપણા ગામડાઓમાં ઘણા લોકો આનાથી ત્રસ્ત છે, દુખી છે, અમને ફલાણા નડે છે ને આ નડે છે ને તે નડે છે, પણ કારણ શું છે? એ લોકો કથા નથી સાંભળતા, ભગવાનનું નામ નથી લેતા. હમણાં 2 મહિના પહેલા હું રાજસ્થાનમાં અજમેરમાં ભગવત કથા કરવા માટે ગયો હતો. કથામાં જ્યારે જઈ રહ્યો હતો, રાજસ્થાનથી એક મને ફોન આવ્યો, પ્રભુ 4 મહિનાથી મારી માના શરીરમાં એક આત્મા આવે છે અને એને બહુ હેરાન કરે છે, બહુ દુખી કરે છે, એ ન બોલવાનું બોલે, એ હેરાન થાય. એનો વજન 60-70 કિલો હતો, અત્યારે ખાલી 25-30 કિલોનો વજન થઈ ગયો છે, બિલકુલ સુકાઈ ગયા હતા. મેં કીધું, ડરો નહીં, હું આવું છું. જયારે કથાથી પેલા દિવસે મને મળવા માટે આવ્યા અને રોજ ઈ આત્મા હવે અંદર 10 જણાનું ખાઈ જાય, હેરાન કરે, ધૂણે. મેં કીધું આમને કાંઈ કરવાની જરૂર નથી, આમને કેવો ભગવાનના નામનું જપ કરે, હરે કૃષ્ણ મહામંત્ર જપે. મેં માળા દીધી અને 7 દિવસ હું અહીંયા કથા કરવાનું છું, મારી સામે બેસાડજો કથામાં. એક દિવસ પણ એવો નહોતો કે એના શરીરમાં આત્મા ન આવે. એને માળા હાથમાં લીધી અને મેં કીધું કાંદા લસણ ચા કોફી બધું બંધ કરો. એને કીધું હું 2-3 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યો છું પ્રભુજી, પણ આનો ઈલાજ નથી મળ્યો. પણ એ હાથમાં માળા લીધી, ભગવદ્ કથા ચાલુ કરી, લગાતાર 7 દિવસ સુધી એને ભાગવત કથા સાંભળી. એ 7 દિવસ સુધી એના શરીરમાં કોઈ પણ પ્રકારની પ્રેત કે આત્મા ન આવી. અને 7મા દિવસે એનો દીકરો માને લઈને આવ્યો, પ્રભુ હવે તમારા હાથે આમને કંઠી બાંધો. મને હજી એ દ્રશ્ય નજરે તરે છે. જ્યારે હું એમના ગળામાં કંઠી બાંધી રહ્યો હતો, એ ધ્રુજવા માંડ્યા. એના અંદરથી જેટલા પાપ હતા, જે પ્રેત ભૂત આત્માનો સાયો હતો, એ બધું નીકળી ગયું અને પરમ પવિત્ર થઈ ગયા. આજે એનો રોજ ફોન આવે છે, પ્રભુજી હવે તો સુખ અને શાંતિ છે અમારા ઘરે. આવા એક નહીં, આવા સેંકડો દ્રષ્ટાંત છે. કંઈ કરવાની જરૂર નથી, ભગવત નામ લ્યો, મહામંત્રનું જપ કરો અને ભગવાનની કથા સાંભળો, તમને કોઈ નહીં નડે. કારણ કે મેં તમને પહેલા જ કીધું ને, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી સમસ્ત દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે, સમસ્ત લોકો. ઘણા લોકો આની પર વિશ્વાસ નથી કરતા. તમે ભાગવત 6 દિવસથી સાંભળી રહ્યા છો, અનેકો પ્રસંગ તમે જો મન અને બુદ્ધિથી સાંભળ્યું હોય તો તમે જ નિર્ણય લઈ શકો કે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ કોણ છે, કોની ભક્તિ કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત દેવી દેવતા પિતૃ ગંધર્વ કિન્નર આ બધાના મૂળ છે. કૃષ્ણનું નામ લેવાથી, કૃષ્ણની ભક્તિ કરવાથી બધા પ્રસન્ન થઈ જાય છે. માટે કૃષ્ણનું નામ મહામંત્ર જપવું જોઈએ. અહીંયા જેને મહામંત્ર જપવા માટે માળા જોતી હોય અથવા જેને સંકલ્પ લેવો હોય, તો બહાર એક ટેબલ લાગ્યું છે, પોતાનું નામ ત્યાં લખાવી દે અને જેના નામ અમારી પાસે આવશે એમને અહીંયા માળા મળશે. તમે એ માળા તમારા ઘરે મહામંત્ર ઉપર જપી શકો. અને તમારો કદાચ કંઈક સંકલ્પ હોય તો ભગવાન સામે, ભાગવત સામે એ સંકલ્પ લેવાથી જીવનમાં પૂર્ણ થાય છે. કોઈ પણ પ્રકારનો સંકલ્પ કે આજથી ચા નહીં પીવું, કોફી નહીં પીવું, કાંદા લસણ નહીં ખાઉં, તમાકુ સિગરેટ, સૌથી પહેલો સંકલ્પ તો વાલજીભાઈ જ લેવાના છે, મને વિશ્વાસ છે. પહેલી કરવાના છે. પણ બાકી પણ જેને સંકલ્પ લેવો હોય અને માળા જપવી હોય, એ માળાની કોઈ કિંમત, આમ તો માળા અમૂલ્ય છે, પણ તમને ફ્રીમાં મફતમાં આપવામાં આવશે. એની કિંમત એક જ હશે, તમારે એને જપવાની, બસ. તો તમારે કેટલી માળા જપવી છે, તમારું નામ શું છે, તમે સામે ટેબલ ઉપર લખાવી દેજો. કાલે સવારમાં બધાને અહીંયા બોલાવીને માળા આપવામાં આવશે. અને જે કાંઈ પણ તમારો સંકલ્પ હોય એ લખાવી દેજો, હું અહીંયાથી બોલીશ. કેટલા લોકો તૈયાર છે? માતાઓમાંથી કોઈ નહીં? મારી કથાનો કોઈ પ્રભાવ જ નથી લાગતો, છતાં સાંજે વિચારી લેજો. સુખદેવ ગોસ્વામી કહે છે, ન યત્ર શ્રવણાદિની, જ્યાં ભગવાનનું નામ, ભગવાનની કથા ન થતી હોય ત્યાં આવા પ્રભાવો કામ કરે. કુરવંતી સાત્વતામ ભરતુર, એ ભગવાન એની રક્ષા કરે જેનું નામ લેતા હોય. જેમ પ્રહલાદ ની કરી, ધ્રુવ ની કરી. પણ હવે કથા આગળ સંભળાવે, સા ખેચરી કદો પેત્ય પૂતના નંદ ગોકુલમ યોષિત્વા માયાત્માનમ પ્રાવિશ્યત કામચારિણી. એ પૂતના આમ તો રાક્ષસી હતી, એનું શરીર વિકરાળ હતું, પણ ઈ સા ખેચરી, જો એક બહુ સુંદર ભાગવતમાં શબ્દ આવ્યો છે સા ખેચરી. ખ નો અર્થ થાય આકાશ અને ચર નો અર્થ થાય વિચરણ કરવું. આ પૂતના આકાશમાં ઉડતી ઉડતી આવી રહી હતી, પૂતના ચાલતી ચાલતી ના આવી, આકાશમાં ઉડતી ઉડતી આવી હતી. શ્રી પ્રભુપાદજી લખે છે કે આ સંસારમાં અસુરો પણ ઉડી શકતા હોય તો મનુષ્ય કેમ ન ઉડી શકે. પણ આપણે કોક આપણને ઠગવા માટે માન લો ઉડીને બતાવે, યા પરચા દેખાડે, એક સાથે 10 જગ્યાએ ઊભા હોય, તો આપણે એને ભગવાન માની બેસીએ છીએ. મિત્રો, આ કાર્ય તમે પણ કરી શકો છો. ભગવદ્ ગીતામાં ભગવાને એક વિધિ સમજાવી છે અષ્ટાંગ યોગની, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. જ્યારે તમે ધ્યાનમાં સ્થિત થાઓ ત્યારે તમને 8 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય, અને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળો વ્યક્તિ હવા ઉપર ચાલી શકે, પાણી ઉપર પણ ચાલી શકે, એક સાથે 10 જગ્યાએ પોતાના દર્શન આપી શકે, એ અણુથી પણ હળવો થઈ જાય, એ અગ્નિમાં ચાલી શકે, એ કોઈ પણ જગ્યાએ ફળ કે ધન ઉત્પન્ન કરી શકે. તમે પણ કરી શકો. અરે આ આ પૂતના જેવી રાક્ષસી જો આ કરી શકતી હોય તો આપણે તો મનુષ્ય છીએ. આ સિદ્ધિ કોઈ પણ પ્રાપ્ત કરી શકે. મારો કહેવાનો તાત્પર્ય એ છે, જેનામાં આવી સિદ્ધિ હોય જરૂરી નથી કે એ ભગવાન હોય, કારણ કે આવી સિદ્ધિ તો અસુરોમાં પણ હોય છે. પણ આપણે અંધશ્રદ્ધા અને ચમત્કાર જોઈ લઈએ એટલે આપણે સમજીએ કે આ ભગવાન છે. ભગવાન ભગવાન હોય, કૃષ્ણ ભગવાન છે, કારણ કે એનો ચમત્કાર નહીં, એનો અદ્ભુત ચમત્કાર છે. તો પૂતના આકાશમાં ઉડતી ઉડતી આવી, ગોકુળમાં આવીને એણે પોતાનું રૂપ બદલી લીધું. પૂતનાએ ગોપીનું રૂપ બનાવ્યું, બહુ સુંદર ગોપી ડ્રેસ સાડી પહેરી, એના માથામાં માલતીના પુષ્પ નાખ્યા, ગળામાં માળા, કંઠ ઉપર માળા છે, કંઠી છે, અને ભાલ ઉપર તિલક. આટલા સુંદર વસ્ત્ર પહેરી પૂતના ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોકુળના સમસ્ત લોકો એમ સમજતા હતા કે વાહ, સાક્ષાત લક્ષ્મી દેવી નારાયણને મળવા આવી રહી છે. ગોકુળના ભક્તોને એવું લાગ્યું કે આ રાક્ષસી નહીં, આ તો સાક્ષાત લક્ષ્મી છે જે નારાયણને મળવા આવી છે. એક આચાર્ય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર બહુ સુંદર કહે છે કે આ છે ભક્તોની દ્રષ્ટિ. જે સારા માણસો હોય ને એને દુનિયા સારી લાગે, અને જેના આંખોમાં ઝેર હોય ને એને બધા ઝેરીલા જ લાગે. જેના હૃદયમાં દોષ છે, જેના હૃદયમાં ઈર્ષ્યા છે, એને આખું જગત જગતમાં રહેવા વાળા બધા લોકો દોષી દેખાય. અને જેના હૃદયમાં સજ્જનતા હોય, ભક્તિ હોય, એને કદાચ દોષી વ્યક્તિ કોઈ પાપી પણ સામે ઊભો હોય છતાં એને મહાન દેખાય. આ છે ભક્તોની દ્રષ્ટિ, જે બધાને મહાન જોવે. પૂતનાને લક્ષ્મી સમજી અને પૂતના ચાલતી ચાલતી નંદબાબાના ઘરે પહોંચી. નંદબાબા તો મથુરા ગયા હતા, યશોદા અને રોહિણી બંને ઘરે હતા. એ બહુ સુંદર રૂપ લઈને પૂતના આવેલી, અને યશોદાને કીધું કે હું લાલાને રમાડી શકું. હવે યશોદા તો મનમાં સમજે કે વાહ, આટલી સુંદર સ્ત્રી મારા લાલાને જો રમાડે તો આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. યશોદા અને રોહિણી બંને રસોડામાં કામ કરવા માટે વયા ગયા, અને પૂતના હવે કૃષ્ણ પાસે આવી છે. કૃષ્ણ ઘોડિયામાં સૂઈ રહ્યા છે, અને જેવી પૂતના કૃષ્ણ પાસે આવી, એ કૃષ્ણએ પૂતનાને જોઈને પોતાની આંખો બંધ કરી લીધી. હવે કૃષ્ણએ પૂતનાને જોઈને પોતાની આંખો શા માટે બંધ કરી? એના 24 કારણ આપણા સંતોએ આપ્યા છે. એ 24 કારણમાં લગભગ 3 પ્રવચન થઈ જાય, અને આપણા તો મૂળ 3 પ્રવચન બાકી છે. એટલે સંક્ષિપ્તમાં તમને 2-3 કારણ કહી દઉં. ગયા ઉનાળામાં મારી હરિદ્વારમાં કથા હતી, એ ભગવાન શ્રી કૃષ્ણએ આંખો શા માટે બંધ કરી એની ઉપર 3 પ્રવચન થયા હતા. કદાચ તમારે એ સાંભળવું હોય, એ 24 કારણો, તો સામે સીડી મળે છે, સાંભળી શકો છો તમે લઈને. કારણ કે બધું કેવું સંભવ નથી. અહીંયા ભગવાને વિચાર કર્યો કે આ પૂતના જે છે એ રાક્ષસી છે, આંખો બંધ કરવાનું પહેલું કારણ. હું આવ્યો છું અસુરોનો વિનાશ કરવા માટે, દુષ્ટોનો સંહાર કરવા માટે. અને ભગવાને વિચાર કર્યો, ઓપનિંગમાં જ આ સ્ત્રી આવી ગઈ, શરૂઆત સ્ત્રીથી થશે એ મજા નહીં આવે, માટે ભગવાને આંખો બંધ કરી લીધી. બીજું કારણ, ભગવાને જોયું કે પૂતના એના સ્તન ઉપર ઝેર લગાડીને આવી છે, અને એ કોઈ સાધારણ ઝેર નહોતું, કાળકૂટ નામનું ઝેર. ભગવાને વિચાર કર્યો કે મારું કામ તો માખણ ખાવાનું છે, દૂધ દહીં અને માખણ ખાવાનું મારું કામ છે, ઝેર પીવાનું તો શિવજીનું કામ છે. તો એ કૃષ્ણએ આંખો બંધ કરી અને શિવજીને યાદ કર્યા, ભોલેનાથ આ તમારા લાયક ભોજન આવી ગયું છે, તમે આવો ને એને ગ્રહણ કરો. એટલા માટે ભગવાને આંખો બંધ કરી. એ કૈલાસપતિ ભગવાન ભોલેનાથને યાદ કર્યા, આવો આવો આ તમારું ભોજન આવ્યું છે. બહુ સુંદર ભાવ હૈ. એક એક સંતને બહુ સુંદર ભાવ દિયા. કૃષ્ણ આંખે ક્યુ બંધ કીએ? કહેતે હૈ કિતના ભી બડા રોગ હોતા હૈ વો યોગ સે ઠીક હો જાતા હૈ. તમને કદાચ રોગ થયો હોય, ગમે એટલા દવાખાને જાઓ, દેશી દવા કરો, કદાચ ન મટ્યો તો પછી અંતે રામદેવ બાબા ઓલા યોગા શીખવાડે છે ને, એ યોગથી ગમે એવો રોગ મટી જાય. તો ભગવાને વિચાર કર્યો કે આ મને ઝેર ખવડાવવા આવી છે અને મને રોગ થઈ જશે, એટલે ચાલો ને પહેલાથી જ યોગ કરી લઉં. તો યોગ કરવા માટે સૌથી પહેલા આંખો બંધ કરવી પડે ને. કપાલભાતી, ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ, એ ભગવાને યોગા કરવા માટે આંખો બંધ કરી લીધી. આમ અનેક અનેક ભાવ. કૃષ્ણએ વિચાર કર્યો કે આ રાક્ષસી છે, બાળકોને મારી રહી છે, નાના નાના ભૂલકાઓને મારતા મારતા અહીંયા આવી છે. અરે આવી દુષ્ટાને નો સંગ કરવાની વાત તો દૂર રહી, આવા પાપીઓના દર્શન પણ ન કરાય. આવું વિચારીને કૃષ્ણએ આંખો બંધ કરી લીધી. અનેક અનેક ભાવ. ભગવાન શ્રી કૃષ્ણએ આંખો બંધ કરી, પણ પૂતના કૃષ્ણ પાસે ગઈ. પૂતનાને લાગ્યું કે આ સાધારણ બાળક છે. સુખદેવ ગોસ્વામી દ્રષ્ટાંત આપે, જેમ ચૂલામાં તમે કંઈક ભોજન બનાવ્યું હોય અને પછી ચૂલો મૂકીને વયા જાઓ, તો એ ચૂલામાં લાકડાના દેતવા થઈ જાય. આપણે ગામડામાં રહેવાવાળા બધા જાણતા હશે, એ દેતવા ઉપર રાખ જામી જાય, એટલે બહારથી ખબર ન પડે કે આ સળગતું હશે, શું હશે. બહારથી એમ લાગે કે આ શાંત હશે, પણ જ્યારે એની ઉપર હવા મારો ને ત્યારે ખબર પડે કે આ તો અંદરથી લાલ લાલ સળગી રહ્યો છે. એમ પૂતનાને બહારથી ખબર ન પડી આ ભગવાન કેવા છે. બહારથી તો ભગવાન બિલકુલ કોમળ દેખાણા, પણ એને ખબર નથી કે આ અંદરથી કાળનો પણ કાળ સૂતો છે તને મારવા માટે. જેમ કોઈ એ દેતવાને સાધારણ લાકડી સમજીને ઉઠાવી લે, એમ પૂતનાએ ભગવાન કૃષ્ણને ઉઠાવી લીધા. સ્તન ઉપર વિષ લગાડીને આવી હતી. પોતાનું સ્તન કૃષ્ણના મોઢામાં રાખવાનો પ્રયાસ કરે. કૃષ્ણની ઈચ્છા નહોતી દૂધ પીવાની, પણ એ પૂતના પરાણે કૃષ્ણને દૂધ પીવરાવે. કૃષ્ણ વિચાર કરે, ચલો આખીર તો માનું કાર્ય કરી રહી છે ને. કૃષ્ણ દૂધ પીવે, કહેવાય છે દૂધ શું પીવે. કૃષ્ણએ અનેક બાળકોના ઉદ્ધાર કરી નાખ્યા. શ્રીપાદ વલ્ભાચાર્ય સુબોધિની માં લખે છે કે પૂતના અનેક બાળકોના પ્રાણ પીને આવી હતી. પૂતનાના શરીરમાં અનેક બાળકોના પ્રાણ હતા. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પૂતનાનું દૂધ પીધું, એ દૂધની સાથે સાથે પૂતનાની અંદર જેટલા પણ બાળકોના પ્રાણ હતા એ પણ ભગવાને પી લીધા. એ બધા બાળકોને ભગવાન શ્રી કૃષ્ણે પોતામાં લઈ લીધા અને એને મુક્તિ આપી દીધી. અનેક બાળકોની મુક્તિ કરી નાખી. અને પછી ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણ પૂતનાના પ્રાણ પીવા માંડ્યા. હવે પૂતનાને કષ્ટ થવા માંડ્યો. એ પૂતના કહેવા મળી, બસ કૃષ્ણ બસ. પણ કૃષ્ણ છોડે નહીં. એ દૂધ સમાપ્ત થઈ ગયું, પ્રાણ. હવે પૂતનાના પ્રાણ છટપટાવા માંડ્યા. પૂતના પ્રયાસ કરે કૃષ્ણને છોડાવવાનો, પણ કૃષ્ણ છૂટે નહીં. ભક્તો, આ છે ભગવાન શ્રી કૃષ્ણનો ગુણ. એક તો સૌથી પહેલા કોઈના હાથમાં આવે નહીં, અને જેના હાથમાં આવી જાય પછી એને છોડે નહીં. હવે પૂતના છોડાવવાનો પ્રયાસ કરે છે, પણ હવે છૂટતા નથી. વારંવાર પ્રયાસ કરે છોડાવવાનો, છૂટે નહીં. અને પૂતનાના પ્રાણ નીકળવાની તૈયારી. પૂતના એ પોતાના બનાવટી શરીરને સાચવી ન શકી, એટલે હવે પૂતનાનું શરીર ધીરે ધીરે વિકરાળ થઈ રહ્યું છે. એ નંદબામાના ઘરેથી નીકળી ગઈ. એ દોડતી દોડતી ગોકુળમાં જંગલમાં વહી ગઈ. અને જંગલમાં જ્યાં કંસનો મોટો બગીચો હતો, જ્યારે દોડતા દોડતા પૂતના એ બગીચામાં પહોંચી, ભગવાન શ્રી કૃષ્ણએ એક ઝટકામાં પૂતનાના સમસ્ત પ્રાણ પી લીધા. અને આકાશમાંથી જેમ પહાડ પડે એમ પૂતના નીચે પડી છે. કહેવાય છે પૂતનાના પડતા એ ધરતીકંપ થવા માંડ્યો, આ બ્રહ્માંડ ડોલવા માંડ્યું. અને યશોદા જ્યારે બહાર આવી જોયું, એ કૃષ્ણ હતા નહીં. અને દોડતા દોડતા જ્યારે એ સ્થાને ગઈ તો એક મોટી રાક્ષસી એના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. કહેવાય છે પૂતનાનું દેહ 7 કોશ 18 કિલોમીટર. માની લો પૂતનાના પગ આયા હોય તો અહીંયાથી 18 કિલોમીટર આગું એનું માથું. કેટલું લાંબુ શરીર, વિકરાળ શરીર. એ શરીર ઉપર ભગવાન શ્રી કૃષ્ણ રમતા હતા. નાનો એવો બાળક યશોદા મૈયા એ પૂતનાના વિકરાળ શરીરને જોઈ મૂર્છિત થઈ ગયા. શું થયું હશે કૃષ્ણનું? પણ સમસ્ત ગોપીઓ દોડતી દોડતી ત્યાં આવી. સુખદેવ ગોસ્વામી કહે છે આ સમસ્ત ગોપીઓ દોડતી દોડતી આવી અને પૂતનાના શરીર ઉપર ચડી ગઈ. એ કૃષ્ણને લઈ યશોદા મૈયા પાસે આવી. યશોદા મૂર્છામાંથી બહાર આવ્યા. પણ અહીંયા એક વાત વિચારવા જેવી છે. જો આ બધી કથા તો તમે ઘણી વખત સાંભળી હશે, પણ આ કથાની અંદર જે સાર છુપાયેલો છે, જે ઉપદેશ, જે રહસ્ય છુપાયેલું છે, હું માત્ર એને જ પ્રકટ કરી રહ્યો છું. અનેક ગોપીઓ પૂતનાના શરીર ઉપર ચડી ભગવાન શ્રી કૃષ્ણને લીલા અને યશોદા મૈયાની પાસે લઈને આવી. તો હવે મનમાં એક પ્રશ્ન થાય, શું ગોપીઓને બીક નહીં લાગી હોય? તમે જો આપણા સમાજમાં કે આપણા દેશમાં એક પ્રથા છે, જ્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો સ્ત્રી ક્યારેય શમશાનમાં સાથે ન જાય, પુરુષ જ જાય. કારણ કે સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય. એ મૃતદેહને જોઈ, એ લાશને જોઈ અને ચિતા ઉપર સળગતા જોઈ એ સ્ત્રીનું હૃદય તૂટી પણ શકે. માટે સ્ત્રીને ક્યારેય શમશાનમાં જવાનું વિધાન નથી. પણ તમે વિચાર કરો કે આ સાધારણ દેહ નહીં, આ તો 18 કિલોમીટર લાંબો દેહ અને રાક્ષસનું શરીર, રાક્ષસી હતી. આવા રાક્ષસી શરીર ઉપર ગોપીઓ ચડી ગઈ અને કૃષ્ણને ઉતાર્યા, શું એમને બીક નહીં લાગી હોય? સુખદેવ ગોસ્વામી કહે છે, ગોપીઓ માટે કૃષ્ણ જ પ્રાણ હતા, ગોપીઓ કૃષ્ણ માટે મરવા તૈયાર થઈ જતી, એનું જીવન જ કૃષ્ણ હતું. અમે ભલે મરી જઈએ પણ કૃષ્ણને કાંઈ ન થવું જોઈએ, ગોપીઓનો આ ભાવ હતો. કૃષ્ણ પ્રત્યે પ્રેમ સાર્થક સાબિત થાય છે. કૃષ્ણને ઉતાર્યા છે, યશોદા મૈયા કૃષ્ણની રક્ષા કરવા માટે ગંગાજળથી સ્નાન કરાવે, ગોમૂત્રથી સ્નાન કરાવે, એ વાછડાની પૂંછડીને કૃષ્ણ ઉપર ફેરવે, ગોબરથી તિલક કરે, અનેક મંત્રોના ઉચ્ચારણ કરે, પોતાના બાળકની રક્ષા કરે, અને પછી યશોદા મૈયા કૃષ્ણને સ્તનપાન કરાવી સુવડાવી દે. જ્યારે આટલી ઘટના ઘટી, સવાર પડી ગઈ, નંદબાબા મથુરાથી ગોકુળ પહોંચ્યા અને ગોકુળ પહોંચતાની સાથે નંદબાબાને ખબર પડી કે રાક્ષસી આવી હતી, મરી ગઈ. નંદબાબાએ એ પૂતનાના દેહના ટુકડા કરાવ્યા અને અનેક ચિતાઓમાં એને સળગાવવામાં આવી. પણ કહેવાય છે કે જ્યારે પૂતનાનું શરીર સળગતું હતું ચિતા ઉપર, ત્યારે ચિતામાંથી અગરુની સુગંધ આવતી હતી. અગરુ એટલે આજે જે અગરબત્તી છે ને, એ અગરુમાંથી બને છે. અત્યારે તો અગરબત્તીમાં 2% અગરુ નહીં નાખતા હોય. અગરુ એક સુગંધિત પદાર્થ છે. તો એવી સુગંધ પોતાના શરીરમાંથી આવવા માંડી. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો, રાત દિવસ માંસ ખાવા વાળી, બાળકોનું લોહી પીવા વાળી, મરી છતાં પણ સળગતી વખતે અગરુની સુગંધ કેમ? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, ભલે આ રાક્ષસી હતી, માંસ ખાતી હતી, લોહી પીતી હતી, રુધિર આસન, પણ ભગવાનનો સ્પર્શ થઈ ગયો તો માટે પરમ પવિત્ર થઈ ગઈ. કૃષ્ણએ એનો સ્પર્શ કરી લીધો હતો માટે પૂતના પરમ પવિત્ર થઈ ગઈ હતી. સુખદેવ ગોસ્વામી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને મારી નથી, પૂતનાને તારી નાખી. કારણ કે પૂતના મર્યા પછી ભગવાનના ધામમાં માતાની ગતિ પ્રાપ્ત કરી. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંગા સયા પાયત અપિય સાધવી લેભે ગતિમ ધાત્રી. ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને ગોલોક વૃંદાવનમાં પોતાની નિત્ય લીલામાં પોતાના ધામમાં માનું સ્થાન આપી દીધું, માં બનાવી દીધું. ઉદ્ધવજી કહે છે, કમવા દયાલુમ શરણમ બ્રજેમ. તમે વિચાર તો કરો ભક્તો, આ સંસારમાં કૃષ્ણ કરતા વધારે કોણ દયાળુ હશે? જે પૂતના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડીને કૃષ્ણને મારવા માટે આવી હતી, એ પૂતનાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માં બનાવી દીધી, મુક્તિ આપી દીધી, પોતાનું ધામ પ્રદાન કરી દીધું. આ સંસારમાં કૃષ્ણ કરતા વધારે કોઈ દયાળુ છે જ નહીં. માટે કૃષ્ણને જ્યારે પ્રણામ કરીએ ને, તો તમને જે કાગળ આપ્યું છે તમારી પાસે જ રાખજો, એમાં લખ્યું છે, હે કૃષ્ણ કરુણા સિંધુ. હે કૃષ્ણ, તમે કરુણાના સાગર છો. દીન બંધુ જગતપતે, તમે જગતના ઈશ્વર છો, દીનોના બંધુ છો. ગોપેશ ગોપિકા કાંત, તમે ગોપ ગ્વાળ સખાઓના ઈશ્વર છો અને રાધાના પ્રિય છો. હે કૃષ્ણ, હું તમને પ્રણામ કરું છું. રાધા કાંત નમસ્તુતે. ભગવાન શ્રી કૃષ્ણ દયાળુ છે, કરુણાના સાગર છે. સુખદેવ ગોસ્વામીને મહારાજ પરીક્ષિત પ્રશ્ન પૂછે, એવું તે પૂતનાએ શું કાર્ય કર્યું જેનાથી કૃષ્ણએ એમને માની ગતિ આપી? ત્યારે સુખદેવ ગોસ્વામી ઉત્તર આપે, પરીક્ષિત, આ વાત સાચી છે કે પૂતના કૃષ્ણને મારવા માટે ગઈ હતી, સ્તન ઉપર વિષ લગાડીને ગઈ હતી, પણ પૂતનાએ બે કામ સારા કર્યા. કયા? એ પૂતના જ્યારે કૃષ્ણ પાસે ગઈ ત્યારે બહુ સુંદર વસ્ત્ર પહેરીને ગઈ, ગળામાં કંઠી, ભાલમાં તિલક, અને સ્વયં પોતાના ઘરેથી ચાલીને ભગવાન પાસે ગઈ. એ ઘરેથી ચાલીને ભગવાનના મંદિરે ભગવાન પાસે ગઈ અને કંઠી અને તિલક ધારણ કરીને ગઈ, માટે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, પોતાની માં બનાવી દીધી. ઘણા લોકો પૂછે ને, તમે કંઠી કેમ પહેરો છો? કંઠી પહેરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, અને કંઠી સદૈવ તુલસીની ધારણ કરવી જોઈએ, કારણ કે કૃષ્ણ તુલસીને બહુ જ પ્રેમ કરે છે. કાલે તુલસી શાલિગ્રામ વિવાહની કથા સંક્ષિપ્તમાં આપણે સાંભળશું. ભગવાન કૃષ્ણ તુલસીને અદ્ભુત પ્રેમ કરે છે અને તુલસીને વરદાન આપ્યું છે, કોઈ પણ વસ્તુમાં જ્યાં સુધી તું નહીં હો ત્યાં સુધી હું એને ગ્રહણ નહીં કરું. માટે કૃષ્ણને જ્યારે આપણે ભોગ ધરાવીએ એમાં પણ તુલસી પત્ર મૂકીએ છીએ. એ તુલસી પત્ર વગર કૃષ્ણ એ ભોગ સ્વીકાર નથી કરતા. અને ખાલી ભોગ જ નહીં, આપણા ગળામાં પણ જો તુલસી ન હોય ને તો ભગવાન આપણને પણ સ્વીકાર નહીં કરે. માટે તુલસી કંઠ ઉપર ધારણ કરવી. તો ઘણા લોકો એમ કે તમે આટલી કઠણ કંઠી કેમ પહેરો છો? કઈક આમ ઢીલી પહેરતા હો તો આટલી ટાઈટ કેમ છે ગળામાં?